આત્મશક્તિનો અખૂટ ભંડાર અનુષ્ઠાન. આમ તો ગાયત્રી નિત્ય ઉપાસના કરવા યોગ્ય છે. ત્રિકાળ સંધ્યામાં પ્રાતઃ, મધ્યાહન અને સાયમ એમ ત્રણ વાર ઉપાસના કરવાનો નિત્યક્રમ શાસ્ત્રોએ આવશ્યક કહ્યો છે. જેટલા વધારે પ્રમાણમાં ગાયત્રીના જપ, પૂજન, ચિંતન, મનન કરી શકાય તેટલું સારું છે. અધિકસ્ય અધિકમ શ્રમઃ. પરંતુ કોઈ વિશેષ પ્રયોજનને માટે જ્યારે વિશેષ શક્તિનો સંચય કરવો પડે ત્યારે તેને માટે જે વિશેષ ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયાને અનુષ્ઠાન કહેવામાં આવે છે. જ્યારે કોઈ પરદેશના પ્રવાસે જવાનું હોય ત્યારે રસ્તાની ખર્ચી માટે રૂપિયા તથા ભોજન સામગ્રી સાથે લેવી પડે છે. જો એ વાટ ખર્ચી સાથે રાખી ન હોય તો પ્રવાસમાં મુશ્કેલીઓ નડે છે. અનુષ્ઠાન એક પ્રકારની વાટ ખર્ચી છે. સાધન કરવાથી જે પૂંજી જમા થાય છે તેની સાથે રાખીને કે પણ ભૌતિક અગર આધ્યાત્મિક કાર્ય કરવામાં આવે તો પ્રવાસ બહુ જ સરળ થઈ જાય. સિંહ જ્યારે હરણ પર તરાપ મારે છે, બિલાડી જ્યારે ઉંદર પર છાપો મારે છે, બગલો જ્યારે માછલી પર આક્રમણ કરે છે ત્યારે તેને એક ક્ષણ સ્તબ્ધ થઈને શ્વાસ રોકીને જરા પાછળ હટીને પોતાની અંદર છુપી રહેલી શક્તિને જાગૃત અને સતેજ કરવી પડે છે. ત્યારે જ તે અચાનક પૂરી તાકાતથી પોતાના શિકાર પર તૂટી પડે છે અને મનોવાંછિત લાભ પ્રાપ્ત કરે છે. ઊંચી છલાંગ યા લાંબી છલાંગ ભરતા પહેલાં ખેલાડી લોકો થોડી વાર રોકતા અટકાતા પાછળ હટે છે અને ત્યારે પછી જ કૂદકો મારે છે. કુસ્તી લડનાર પહેલવાનો પણ એવા જ પેંતરા બદલે છે. બંદૂક ચલાવનારાને પણ ઘોડો દબાવતા પહેલાં એમ જ કરવું પડે છે. અનુષ્ઠાન દ્વારા એ જ કાર્ય આધ્યાત્મિક આધાર પર થાય છે. કોઈ વિપત્તિને છલાંગ મારીને પાર કરવી હોય યા કોઈ સફળતા પ્રાપ્ત કરવી હોય તો એ લક્ષ્ય પર તૂટી પડવાને માટે જે શક્તિ સંચય આવશ્યક છે તે અનુષ્ઠાન કરવાથી પ્રાપ્ત થાય છે. બાળક આખો દિવસ મામા કરીને પોકાર્યા કરે છે અને માતા પણ આખો દિવસ હા બેટા કહીને એને ઉત્તર આપતી રહે છે. એવા લાડકોડ આખો દિવસ ચાલતા રહે છે પણ જો કોઈ વિશેષ આવશ્યકતા પડે છે, કષ્ટ થાય છે, મુશ્કેલી આવે છે, આશંકા થાય છે અથવા મદદની જરૂર પડે છે તો તે બાળક વધારે જોરથી પોકારે છે. તેનો મોટો અવાજ સાંભળીને માતા પોતાના બીજા કામો છોડીને બાળકની પાસે દોડી જાય છે અને તેને મદદ કરે છે. અનુષ્ઠાન પણ સાધકોનો એવો જ પોકાર છે. એમાં વિશેષ બળ અને આકર્ષણ હોય છે અને એ આકર્ષણથી ગાયત્રી શક્તિ વિશેષ રૂપમાં સાધકની પાસે એકત્રિત થઈ જાય છે. જ્યારે સાંસારિક પ્રયત્નો અસફળ થઈ રહ્યા હોય, આપત્તિ નિવારણનો માર્ગ સૂજતો ન હોય, ચારે બાજુ અંધકાર છવાયો હોય, ભવિષ્ય નિરાશાજનક દેખાતું હોય, પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જતી હોય, સીધું કરવા જતાં ઉલટું થઈ જતું હોય તો મનુષ્યના હાથ પગ ઢીલા થઈ જાય છે. ચિંતાગ્રસ્ત અને ઉદ્વિગ્ન માણસની બુદ્ધિ કામ કરતી નથી. જારમાં ફસાયેલા કબૂતરની જેમ તે જેટલો તરફડે છે તેટલો જારમાં વધારે ફસાય છે. એવે પ્રસંગે હારે કો હરિનામ બળ થઈ જા પડે છે. ગજેન્દ્ર, દ્રૌપદી, નરસિંહ તો અનુભવની વાત છે કે કેટલીક વાર જ્યારે જ્યારે સાંસારિક પ્રયત્નો ખાસ કારગત નિવડતા નથી ત્યારે દૈવી મદદ મળતા બધી સ્થિતિ એકદમ બદલાઈ જાય છે અને વિપત્તિઓની રાત્રિના ઘોર અંધકારને ચીરીને અચાનક વીજળી ચમકે છે, તેના પ્રકાશથી પાર થવાનો માર્ગ મળી જાય છે. અનુષ્ઠાનનો વિસ્ફોટ હૃદય આકાશમાં એક એવા પ્રકાશના રૂપમાં થાય છે કે જેથી વિપત્તિમાં સપડાયેલાને પાર થવાનો રસ્તો બતાવી જાય છે. સાંસારિક મુસીબતોમાં, માનસિક મૂંઝવણોમાં અને આંતરિક ઉદ્વેગોમાં ગાયત્રી અનુષ્ઠાનથી અસાધારણ સહાય મળે છે. ગાયત્રી કોઈને સુવર્ણ મુદ્રાઓથી ભરેલો ગળો આપી જતી નથી, પણ એટલું તો ખરું છે કે એના પ્રભાવથી મનોભૂમિ એવું મૌલિક પરિવર્તન થાય છે જેનાથી મુસીબતોનો ઉચિત ઉકેલ થઈ જાય છે. ઉપાસકમાં એવી બુદ્ધિ, એવી પ્રતિભા, એવી સૂઝ, એવી દૂરદર્શિતા પેદા થઈ જાય છે જેથી બધી મુશ્કેલીઓ પાર પડે છે. ભ્રાંત મગજમાં કંઈક અસંગત, અસંભવ અને અનાવશ્યક વિચારધારાઓ, કામનાઓ, માન્યતાઓ ઘૂસી જવાથી તે અકારણ દુઃખી બની જાય છે. ગાયત્રી સાધનાથી મગજનું એવું પરિમાણ થઈ જાય છે કે જેથી પહેલાં જે જે વાતો તેને મહત્ત્વની લાગતી હતી તે હવે બિનજરૂરી અને નિરર્થક જણાય છે, તે એના તરફથી મોં ફેરવી લે છે. આ પ્રકારે માનસિક પરિવર્તન એટલું આનંદમય સિદ્ધ થાય છે કે તેને ભ્રાંત કલ્પનાઓને કારણે મળતું ન હતું એ સુખ મળે છે. અનુષ્ઠાન દ્વારા એવું જ જ્ઞાન અને અજ્ઞાત પરિવર્તન થાય છે જેથી દુઃખી અને ચિંતાગ્રસ્ત મનુષ્ય થોડા જ સમયમાં સુખ શાંતિનું સ્વર્ગીય જીવન વિતાવવાની સ્થિતિએ પહોંચી જાય છે. 1.25 લાખ મંત્રોના જપને અનુષ્ઠાન કહેવામાં આવે છે. પ્રત્યેક વસ્તુને પાકવા માટે અમુક મર્યાદા હોય છે. દાળ, શાક, ઈંટ, કાચ આદિને પાકવા માટે એક નિયત અવધિનું તાપમાન આવશ્યક હોય છે. વૃક્ષોના ફળો અમુક સમયે જ પાકે છે. ઈંડા પોતાનો પાકવાનો સમય પૂરો કરે છે ત્યારે જ ફૂટે છે. ગર્ભમાં બાળક જ્યારે પોતાનો સમય પૂરો થાય છે ત્યારે જ જન્મે છે. જો ઉપયુક્ત ક્રિયાઓ નિયત સમય પહેલાં જ થઈ જાય તો તેની સફળતાની આશા રહેતી નથી. અનુષ્ઠાનની અવધિ મર્યાદા તો માત્ર 1.25 લાખ જપ છે. એટલા પ્રમાણમાં જ્યારે તે પાકું બને છે ત્યારે સ્વસ્થ પરિણામ ઉત્પન્ન થાય છે. પાકી થયેલી સાધના જ મધુર ફળ આપે છે. અનુષ્ઠાનની વિધિ. અનુષ્ઠાન કોઈ પણ મહિનામાં કરી શકાય છે. તિથિઓમાં પંચમી, એકાદશી, પૂર્ણિમા શુભ માનવામાં આવે છે. પંચમીએ દુર્ગા, એકાદશીએ સરસ્વતી અને પૂર્ણિમાએ લક્ષ્મી તત્વની પ્રધાનતા રહે છે. શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ એ બેમાંથી કોઈનો પણ નિષેધ નથી, પણ કૃષ્ણ પક્ષ કરતાં શુક્લ પક્ષ અધિક શુભ છે. અનુષ્ઠાનનો આરંભ કરતી વખતે નિત્ય ગાયત્રીનું આહ્વાન કરવું અને પૂરું થાય ત્યારે વિસર્જન કરવું જોઈએ. આ પ્રતિષ્ઠામાં ભાવના અને નિવેદન મુખ્ય છે. શ્રદ્ધાપૂર્વક ભગવતી જગજનની ભક્તવત્સલા ગાયત્રી અહીં પ્રતિષ્ઠિત થવાનો અનુગ્રહ કરો એવી પ્રાર્થના સંસ્કૃતીય માતૃભાષામાં કરવી જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે તે પ્રાર્થનાનો સ્વીકાર કરીને કૃપાપૂર્વક પધાર્યા છે. વિસર્જન કરતી વખતે પણ પ્રાર્થના કરવી જોઈએ કે આદિશક્તિ ભયહારીણી શક્તિદાયિની તરણાતારિણી માતા હવે વિસર્જિત થાઓ. આ પ્રાર્થનાની સાથે જ એવો વિશ્વાસ રાખવો જોઈએ કે પ્રાર્થનાનો સ્વીકાર કરીને તે વિસર્જિત થઈ ગયા છે. કેટલાક ગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે કે જપના 10મા ભાગનો હવન, હવનના 10મા ભાગનું તર્પણ, તર્પણના 10મા ભાગનું બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. આ નિયમ તાંત્રિક વિધિથી કરવામાં આવતા પુરસ્ચરણ માટે છે. અહીં વેદોક્ત યોગવિધિની દક્ષિણ માર્ગી સાધના બતાવવામાં આવી છે. તે અનુસાર તર્પણની આવશ્યકતા નથી. અનુષ્ઠાનને અંતે 108 આહુતિઓનો હવન તે ઓછામાં ઓછો કરવો જોઈએ અને 3 બ્રાહ્મણોને ભોજન કરાવવું જ જોઈએ. દાનને માટે કોઈ પ્રકારની એવી મર્યાદા બાંધી શકાતી નથી. એ સાધક શ્રદ્ધાનો વિષય છે, પરંતુ છેવટે કંઈ ને કંઈ દાન કરવું જોઈએ. એક નાના પાટલા યા બાજેટ પર ફૂલોનું એક સુંદર આસન બનાવવું જોઈએ અને તેના પર ગાયત્રીની પ્રતિષ્ઠા થવાની ભાવના કરવી જોઈએ. સાકર ઉપાસનાના સમર્થકોએ ભગવતીનું કોઈ સુંદર ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરવી અને નિરાકારના ઉપાસકે ભગવતીનો શક્તિ પૂજનનો એક સ્કૂલિંગ ત્યાં પ્રતિષ્ઠિત થવાની ભાવના કરવી. કોઈ કોઈ સાધક ધૂપસરીની દીપકની અગ્નિશાખામાં ભગવતીની ચૈતન્ય જ્વાળાનું દર્શન કરે છે અને એ દીપક કે ધૂપસરીને ફૂલો પર પ્રતિષ્ઠિત કરીને પોતાની આરાધ્ય શક્તિની ઉપસ્થિતિનો અનુભવ કરે છે. વિસર્જનના સમયે પ્રતિમાને દૂર કરીને શયન કરાવી દેવું જોઈએ. પુષ્પોને જરાશયના સ્થાનમાં વિસર્જિત કરી દેવા જોઈએ. અડધી ભરેલી ધૂપસરીને અગર રૂની વાટને હોલવીને એને પણ પુષ્પોની સાથે વિસર્જિત કરી દેવી જોઈએ. ભરેલી વાટનો બીજે દિવસે ઉપયોગ કરવો નહીં. ગાયત્રી પૂજનમાં 5 વસ્તુઓ ખાસ કરીને માંગલિક મનાય છે. એ પૂજાના પદાર્થો મુખ્ય છે જે ગાયત્રીને અનુકૂળતા આવે છે. તેથી પુષ્પના આસન પર પ્રતિષ્ઠિત ગાયત્રીની આગળ ધૂપ કરવો, દીવો પ્રગટાવવો, નૈવેદ્ય ધરવો, ચંદન કરવું તથા અક્ષતની વૃષ્ટિ કરવી જોઈએ. અગર દીપકિયા ધૂપને ગાયત્રીની સ્થાપનામાં રાખ્યો હોય એના સ્થાન પર જળનો અર્ધ્ય આપીને પૂજાના 5મા પદાર્થની પૂર્તિ કરવી જોઈએ. અગાઉ વર્ણવેલી વિધિથી સવારમાં પૂર્વાભિમુખ થઈને શુદ્ધ ભૂમિ પર શુદ્ધ થઈને કુશના આસન પર બેસવું, હંમેશનો આ ક્રમ રાખવો પ્રતિષ્ઠા અને પૂજા અનુષ્ઠાન કારમાં નિત્ય થતા રહેવા જોઈએ. જપ વખતે મનને શ્રદ્ધાન્વિત રાખવું અને સ્થિર બનાવવું જોઈએ. મન આમ તેમ ન દોડે તેથી અગાઉ જણાવ્યા પ્રમાણે ધ્યાન ભાવના અનુસાર ગાયત્રીનું ધ્યાન કરીને જપ કરવા. સાધનાનો આવશ્યક અંગ ધ્યાન તેમાં મનને સ્થિર કરવાથી તે એક જ કાર્યમાં વર્ગેલું રહે છે અને આમ તેમ દોડતું નથી. દોડાદોડ કરે તો તેને રોકી રાખીને ધ્યાન ભાવનામાં પરોવવું જોઈએ. આ વિધિથી એકાગ્રતામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. 125,000 જપ 40 દિવસમાં પૂરા કરવાનો ક્રમ અગાઉથી ચાલ્યો આવ્યો છે, પરંતુ અશક્ત અથવા ઓછો વખત સાધના કરી શકે એવા સાધકે 2 માસમાં જપ પૂરો કરવા. દરરોજ જપની સંખ્યા સરખી થવી જોઈએ. કોઈ દિવસ વધારે, કોઈ દિવસ ઓછા એમ થવું ન જોઈએ. જો 40 દિવસમાં અનુષ્ઠાન પૂરું કરવું હોય તો 1 દિવસના 2,500 ભાગ્યા 40 ઇઝ ઇક્વલ ટુ 3, 125 મંત્ર નિત્ય જપવા મારામાં 108 મણકા હોય છે, એટલા મંત્રોની 3125 ભાગ્યા 108 ઇઝ ઇક્વલ ટુ 29. આ પ્રકારે 29 મારાઓ નિત્ય જપવી જોઈએ. જો 2 માસમાં જપ પૂરા કરવા હોય તો 25,000 ભાગ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 2,080 મંત્ર દરરોજ જપવા જોઈએ. આ મંત્રોની મારાઓ 2,080 ભાગ્યા 108 ઇઝ ઇક્વલ ટુ 20 મારાઓ દરરોજ જપવી જોઈએ. મારાની ગણતરી યાદ રાખવાને માટે માટીમાં ગંગાજળ નાખીને તેની નાની ગોરીઓ બનાવીને અને એક મારા જપાઈ રહેતા તેમાંથી એક ગોરી એક બાજુ મૂકવી. આમ બધી ગોરીઓ પૂરી થાય ત્યારે જપ બંધ કરવા. આવો ક્રમ રાખવાથી જપની સંખ્યામાં ભૂલ પડતી નથી. ગાયત્રી આહ્વાન મંત્ર આયાતુ વર્દે દેવી અક્ષરે બ્રહ્માવાદિની ગાયત્રી છંદસામ માતા બ્રહ્મ યોનિનિર નમોસ્તુ. ગાયત્રી વિસર્જનનો મંત્ર ઓમ ઉત્તમે શિખરે દેવી ભૂમ્યા પર્વત મૂર્ધની બ્રાહ્મણેભ્યો અહમાનુજ્ઞાતમ ગચ્છ દેવી યથા સુખમ. અનુષ્ઠાનને અંતે હવન કરવો, ત્યાર પછી શક્તિ પ્રમાણે દાન તથા બ્રહ્મભોજન કરાવવું. બ્રહ્મભોજન તેમને કરાવવું કે જેવો વાસ્તવમાં બ્રાહ્મણો હોય, વાસ્તવમાં બ્રહ્મપરાયણ હોય. કુપાત્રોને આપેલું દાન અને કરાવેલું ભોજન નિષ્ફળ જાય છે, તેથી નજીકના અથવા દૂરના સાચા બ્રાહ્મણોને જ ભોજન કરાવવું. હવનની વિધિ અહીં આપવામાં આવી છે. ગાયત્રી યજ્ઞ. ગાયત્રી અનુષ્ઠાનને અંતે યા કોઈપણ શુભ અવસર પર ગાયત્રી યજ્ઞ કરવા. જે પ્રકારે વેદમાતાની સરળતા, સૌમ્યતા, વત્સલતા, સુસાધ્યતા પ્રસિદ્ધ છે, તે જ પ્રકારે ગાયત્રી હવન પણ અત્યંત સુગમ છે. એને માટે ભારે તૈયારી કરવાની કે મોટા કર્મકાંડી પંડિતોનો આશ્રય લેવાની જરૂર પડતી નથી. સાધારણ બુદ્ધિનો સાધક પણ એને સારી રીતે કરી શકે છે. કુંડ ખોદીને અથવા વેદી બનાવીને હવન થઈ શકે છે. નિષ્કામ બુદ્ધિથી આત્મકલ્યાણને માટે કરવામાં આવતા હવન કુંડ ખોદીને કરવા ઠીક છે, અને કામનાથી મનોરથની પૂર્તિ માટે કરાતા યજ્ઞો વેદી પર કરવા જોઈએ. કુંડની લંબાઈ પહોળાઈ સાધકના આંગળા મુજબ 24 આંગર હોવી જોઈએ. કુંડ ખોદવામાં આવે તો તેને 24 આંગર ઊંડો ખોદવો જોઈએ, અને એવા પ્રકારે તીરછો ખોદવો જોઈએ કે નીચે પહોંચતા 6 આંગર પહોળો અને 6 આંગર લાંબો બને. વેદી બનાવવી હોય તો પીરા માટીની 4 આંગર ઊંચી વેદી 24 આંગર લાંબી પહોળી બનાવવી જોઈએ. વેદી કે કુંડને હવન કરતા પહેલાં કેવળ પાણીથી એવા પ્રકારે લીપવી કે તે સમતલ થઈ જાય, ઊંચાઈ નીચાઈ અધિક ન રહે. કુંડ અથવા વેદીથી 4 આંગર છેટે એક નાનો સરખો ખાડો, 2 આંગર પહોળો અને 2 આંગર ઊંડો ખોદીને તેમાં પાણી ભરવું. વેદી આ કુંડની આજુબાજુ ઘઉંનો લોટ, હળદર, રંગોરી આદિ માંગલિક દ્રવ્યોથી રંગોરી પૂરીને પોતાની કલાપ્રિયતાનો પરિચય આપવો જોઈએ. યજ્ઞસ્થળ પોતાની સગવડ પ્રમાણે મંડપ, પુષ્પ, પલ્લવ આદિથી જેટલું સુંદર અને આકર્ષક બને તેટલું ઉત્તમ છે. વેદી આ કુંડના ઈશાન ખૂણામાં કલશની સ્થાપના કરવી. માટી અથવા ઉત્તમ ધાતુના કલશમાં પવિત્ર જળ ભરીને તેના મુખ પર આમ્રપલ્લવ રાખવા અને તેના પર ચોખા, ફર, મિષ્ટાન અથવા કાંઈ બીજું માંગલિક દ્રવ્ય રાખવું. કલશની ચારે બાજુઓ હળદરના સ્વસ્તિકથી અંકિત કરવી. કલશની પાસે જ એક નાની ઓટલી યા વેદી પર પુષ્પ અને ગાયત્રીની પૂજન સામગ્રી રાખવી. વેદી યા કુંડની ફરતે ત્રણ બાજુ આસન બિછાવીને ઇષ્ટ મિત્રો, બંધુ બાંધવો સહિત બેસવું. પૂર્વ દિશામાં જ્યાં કલશની સ્થાપના કરી હોય ત્યાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ અથવા પોતાના વયોવૃદ્ધ આચાર્યની વરણી કરીને તેમને બેસાડવા, તે આ યજ્ઞના બ્રહ્મા ગણાય. યજમાનને પહેલી બ્રહ્માના જમણા હાથમાં નાળાછડી બાંધવી અને કંકુ કે ચંદનનું તિલક કરવું. પછી ચરણ સ્પર્શ કરીને પુષ્પ, ફર, મિષ્ટાનની એક નાનીસી ભેટ તેમને અર્પણ કરવી. ત્યાર પછી બ્રહ્માએ ત્યાં હાજર રહેનાર બધા લોકોને ક્રમશઃ પાસે બોલાવીને એમના જમણા હાથે નાળાછડી બાંધવી અને કપાળે કંકુનું તિલક કરીને ચોખા ચોંટાડીને આશીર્વાદના મંગલ વચનો બોલવા. યજમાનને પશ્ચિમ તરફ બેસાડવો જેથી તેનું મુખ પૂર્વ તરફ રહે. હવન સામગ્રી અને ઘી વધારે હોય તો અનેક પાત્રોમાં વિભાજિત કરીને વધારે સાધકો બેસી શકે છે. સામગ્રી થોડી હોય તો યજમાનને હવન સામગ્રી પોતાની પાસે રાખવી અને એની પત્નીએ ધૃત પાત્ર સામે રાખીને ચમચો સ્ત્રવા સંભાળવો. પત્ની ન હોય તો ભાઈ કે મિત્રે ધૃત પાત્ર લઈને બેસવું. સમિધાઓ સાત પ્રકારની હોય છે. બધા પ્રકારની ન મળે તો જેટલા પ્રકારની મળી શકે તેટલા પ્રકારની લેવી. હવન સામગ્રી ત્રિગુણાત્મક સાધનામાં આગળ આપવામાં આવી છે. તે ત્રણેય ગુણોવાળી જોઈએ. પરંતુ આધ્યાત્મિક હવન હોય તો સત્વગુણી સામગ્રી અડધી તથા ચોથા ભાગની રજોગુણી અને ચોથા ભાગની તમોગુણી લેવી. જો કોઈ ભૌતિક કામનાને માટે હવન કરવો હોય તો અડધી રજોગુણી અને સત્વગુણી ચોથે ભાગે લેવી. સામગ્રીને સારી રીતે સાફ કરીને તડકામાં સૂકવીને લેવી. સામગ્રીમાં કોઈ વસ્તુ ન મળે અથવા ઓછી મળે તો તેમાં ઘટતો ભાગ એ ગુણવાળી બીજી ઔષધિઓ મેળવીને હોમી શકાય છે. ઉપસ્થિત લોકોમાં હવનની વિધિમાં સામેલ હોય તેઓએ સ્નાન કર્યું હોવું જોઈએ. જે લોકો જોવા આવેલા હોય તેમણે થોડે દૂર બેસવું. બંનેની વચ્ચે થોડું અંતર હોવું જોઈએ. હવનની શરૂઆત કરતી વખતે યજમાને બ્રહ્મસંધ્યાના આરંભમાં થતા પ્રયોગો, પંચકોષો, આચમન, શિખાબંધન, પ્રાણાયામ, અર્ધમર્ષ તથા ન્યાસની ક્રિયાઓ કરવી. ત્યારબાદ વેદિયા કુંડ પર સમધીઓ મૂકી કપૂરની મદદથી ગાયત્રી મંત્રના ઉચ્ચારની સાથે સળગાવવી. બધા લોકો સાથે મંત્ર બોલવા લાગે અને છેવટે સ્વાહાની સાથે ઘી તથા સામગ્રીવાળી આહુતિ આપે. આહુતિના અંતમાં સ્ત્રુવામાં બચેલા ઘીનું એક એક ટીપું પાસે રાખેલા જલપાત્રમાં ટપકાવે અને ઈદમ ગાયત્રી ઈદમ ન મમહનું ઉચ્ચારણ કરે. હવનમાં સાથે સાથે મધુર સ્વરથી મંત્રોચ્ચારણ કરવું ઉત્તમ છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરીવ એ સ્વરો અનુસાર હોવા ન હોવાની સામૂહિક સંમેલનમાં શાસ્ત્રકારોએ છૂટ આપી છે. આહુતિઓ ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. એનાથી વધારે બમણી, ત્રણ ગણી, ચાર ગણી આપી શકાય. સામગ્રી પ્રત્યેક મારા માટે હિસાબે 32 તોલા અર્થાત 6.5 અઘોર હોવાની હોવી જોઈએ. બ્રહ્માએ મારા લઈને બેસવું અને આહુતિઓ ગણ્યા કરવી, આહુતિ આપવાની પૂરી થાય ત્યારે બંધ કરાવવું અને આહુતિઓને બંધ થયા પછી એ દિવસે બનાવેલા પકવાન મિષ્ટાન આદિમાંથી કોરા અને મધુર પદાર્થો લેવા, મીઠા મરચાવાળું શાક, અથાણું, રાયતું આદિનો અગ્નિહોમમાં નિષેધ છે. એ સિવાયના ભોજનમાંથી થોડો થોડો ભાગ લઈને બધા લોકોએ ચઢાવવો. જેમણે સ્નાન કર્યું હોય અને હવનમાં ભાગ લીધો હોય તેમને જ એ ચઢાવવાની છૂટ છે. અંતે એક સ્લીફરમાં કાણું પાડીને વધેલું ઘી ભરવું અને ઊભા થઈને પૂર્ણાહુતિના રૂપમાં એને અગ્નિમાં સમર્પિત કરવું. જે કંઈ સામગ્રી હોમ કરતાં બચી હોય તે બધી હવન સામગ્રી પૂર્ણાહુતિ વખતે હોમી દેવી. ત્યારબાદ બધા લોકોએ ઊભા થઈને યજ્ઞની ચાર પ્રદક્ષિણા કરવી અને ઈદમ નમમથી ટપકાવેલું પાણી પર તરતું ઘી એક આંગળીએ લઈને પોતાની આંખ પર લગાડવું. હવનની ઓલવાઈ ગયેલી ભસ્મ લઈને બધા લોકોએ કપાળે લગાવવી, કીર્તન કે ભજનનું આયોજન ગોઠવવું અને પ્રસાદ પહોંચવા પછી અભિવાદનપૂર્વક બધા વિદાય થાય. યજ્ઞની સામગ્રીને બીજે દિવસે કોઈ પવિત્ર સ્થાનમાં વિસર્જિત કરવી. આ ગાયત્રી યજ્ઞ ફક્ત અનુષ્ઠાનના અંતે જ નહીં બીજા બધા શુભ કર્મોમાં પણ થઈ શકે છે. પ્રયોજન મુજબ સાધનો પણ ઉપયોગમાં લેવા પડે છે. લડાઈને માટે યુદ્ધ સામગ્રી ભેગી કરવી પડે છે અને જે પ્રકારના પ્રસંગ હોય તે માટે તેવા પ્રકારનો સામાન એકઠો કરવો પડે છે. ભોજન બનાવવાવાળો રસોઈની વસ્તુઓ લાવીને પોતાની પાસે રાખે છે અને ચિત્રકારને પણ પોતાની આવશ્યક ચીજો, રંગ, બોર્ડ, પીંછી વગેરે એકઠી કરવી પડે છે. વ્યાયામ કરતી વખતના અને ઓફિસમાં જતી વખતના ડ્રેસમાં ફરક હોય છે. જે પ્રકારની સાધના કરવાની હોય તેને અનુરૂપ એ તત્વવાળી, એ પ્રાણોવાળી સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે. સૌથી પહેલાં એ જોવું જોઈએ કે આપણી સાધના કયા ઉદ્દેશને માટે છે. સત, રજસ અને તમસ પૈકી કયા તત્વની વૃદ્ધિને માટે છે. જે પ્રકારની સાધના હોય તે પ્રકારની સાધન સામગ્રી વાપરવી જોઈએ. એ બાબતમાં નીચે વિવરણ આપવામાં આવ્યું છે. સતોગુણ, માલા, તુલસીની, આસન, કુશનું, દર્ભનું, પુષ્પ, ધરું, પાત્ર તાંબાનું, વસ્ત્ર સુતરાઉ ખાદીનું, મુખ પૂર્વ તરફ, દીવામાં ઘી, ગાયનું ઘી, તિલક ચંદનનું, હવનમાં સમિધા પીપરો વડ ગુલર, હવન સામગ્રી સફેદ ચંદન, અગર, એલચી, લવિંગ, શંખ પુષ્પી, બ્રાહ્મી, સતાવરી, ખસ, તજ, આમરા, ઇન્દ્રજવ, વંશલોચન, જાવંત્રી, ગરો, વજ, જેઠીમધ, કમલ, કેસર, વડની વડવાઈઓ, નારિયેર, બદામ, દ્રાક્ષ, જવ અને સાકર. રજોગુણી માલા, ચંદનની, આસન સૂત્રાઓ, ફૂલ પીરું, પાત્ર કાંસાનું, વસ્ત્ર રેશમી, મુખ ઉત્તર તરફ, દીવામાં ઘી ભેંસનું ઘી, તિલક કંકુનું, સમિધા આંબો ખાખરો વરિયારી સીસમ, હવન સામગ્રી દેવદારૂ, મોટી એલચી, કેસર, પુનનવા જીવંતી, કપૂર, તમાલ પત્ર, રાસના, નાગોર મોથ, ઉન્નાવ, ચિત્રક, તજ, રાતી દ્રાક્ષ, ખારે ચોખા, ખાંડ વગેરે. તમોગુણ માલા, રુદ્રાક્ષ, આસન ઊન, ફૂલ રાતું, પાત્ર લોખંડનું, વસ્ત્ર ઊનના, મુખ પશ્ચિમ તરફ, દીવામાં ઘી બકરીનું, પિલક ભસ્મનું, સમીધા બિલ્લી, ગરો બાવર, હવન સામગ્રી રક્તચંદન, તગર અસંગંધ, જાયફળ, કમર કાકડી, નાગ કેસર, મોટી પીપર, અપામાર્ગ, કાકડા સિંગ, કારી મુસરી, પિસ્તા, અક્કલગરો, મેથી, અખરોટ, તલ, અડદ, ગોર વગેરે. ગુણો પ્રમાણેની સાધન સામગ્રીનો ઉપયોગ કરવાથી સાધકમાં એ ગુણોની અભિવૃદ્ધિ થાય છે અને તે પ્રમાણે સફળતાનો માર્ગ અધિક સુગમ થઈ જાય છે. નવરાત્રિમાં ગાયત્રી સાધના. આમ તો વર્ષા, શરદ, શિશિર, હેમંત, વસંત, ગ્રીષ્મ આ છ ઋતુઓ હોય છે, છતાં શિયાળો, ઉનાળો તથા ચોમાસું એ ત્રણ જ ઋતુઓ માનવામાં આવે છે. પરંતુ ખરી રીતે તો ઋતુઓ બે જ છે, શિયાળો અને ઉનાળો. વરસાદ તો બંને ઋતુઓમાં પડે છે. ઉનાળામાં વરસાદ શ્રાવણ ભાદરવામાં પડે છે, શિયાળામાં પોષ માહમાં પડે છે. ઉનાળામાં પાણી વધારે પ્રમાણમાં પડે છે, શિયાળામાં ઓછું. આટલું અંતર હોવા છતાં પણ બંને ઋતુમાં પાણી પડવાની આશા રખાય છે. આ બે ઋતુઓના મળવાથી થતા સંધિના સમયને નવદુર્ગા, નવરાત્રિ કહેવામાં આવે છે. દિવસ અને રાત્રિના મળવાના સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે અને મહત્વપૂર્ણ સંધ્યાકાળ વખતે ભારે સાવધાનીથી રહેવું પડે છે. સૂર્યોદય કે સૂર્યાસ્તના વખતે ભોજન કરવું, સૂઈ રહેવું, મૈથુન કરવું, પ્રવાસનો આરંભ કરવો આદિ કેટલાક કાર્યો વર્જિત છે. આ સમય ઈશ્વર આરાધના, સંધ્યા વંદન, આત્મસાધન આદિ કાર્યોમાં વાપરવો જોઈએ, કારણ કે એ સમય કાર્યો માટે સૂક્ષ્મ દ્રષ્ટિએ અધિક ઉપયોગી છે. તે વખતે એ કાર્ય કરવાથી થોડા જ શ્રમની આશ્ચર્યજનક સફળતા મળે છે. આ પ્રકારે જ કાર્યો વર્જિત છે તે અન્ય સમય કરતાં આ વખતે વિશેષ હાનિકારક છે. શરદી અને ગરમીની ઋતુઓનું મિલન એ દિવસ અને રાત્રિના મિલન જેવો સંધ્યાકાળ છે, પુણ્ય પર્વ છે. પુરાણોમાં કહ્યું છે કે ઋતુઓ નવ દિવસ માટે રજસ્વલા ઋતુમતી થાય છે. જેમ રજસ્વલાના વિશેષ આહાર વિહાર અને આચાર વિચાર પર ધ્યાન રાખવા આવશ્યક છે, તેમ જ આ સંધ્યાકાળમાં સંધિવેરામાં રજસ્વલા અવધિમાં વિશેષ સ્થિતિમાં રહેવાની આવશ્યકતા હોય છે. આરોગ્ય શાસ્ત્રના પંડિતો જાણે છે કે અશ્વિન ચૈત્રમાં જે સૂક્ષ્મ ઋતુ પરિવર્તન થાય છે એનો પ્રભાવ માનવ શરીર પર પુષ્કળ થાય છે. એ પ્રભાવથી સ્વાસ્થ્યની દિવાલો હાલી ઉઠે છે અને અનેક માણસો તાવ, ઝાડા, મરડો, પેટનો દુખાવો આદિ અનેક રોગોથી ગ્રસ્ત થઈ જાય છે. વૈદ્ય ડાક્ટરોના દવાખાનામાં દર્દીઓનો મેરો જામે છે. લોકો જાણે છે કે વમન, વિરેચન વગેરેથી શરીર શુદ્ધિ માટે આસો અને ચૈત્ર માસ સૌથી વધારે યોગ્ય છે. એ સમયમાં દશેરા અને રામનવમી જેવા બે મોટા તહેવારો નવરાત્રિના અંતમાં આવે છે. એવા મહત્વપૂર્ણ તહેવારો માટે એ જ સમય સૌથી વધારે યોગ્ય છે. નવરાત્રિના અંતમાં ભગવતી દુર્ગા પ્રગટ થઈ. ચૈત્રની નવ દુર્ગાઓના અંતમાં ભગવાન રામનો અવતાર થયો. એ અમાસ પૂર્ણિમાની સંધ્યા ઉષા જેવી જ છે કે જેના અંતમાં ચંદ્ર અને સૂર્યનો ઉદય થાય છે. આસો અને ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા પડવાથી નવમી સુધીની નવરાત્રિ રહે છે. એ સમયમાં ગાયત્રી સાધનાને માટે સૌથી વધારે યોગ્ય છે. એ દિવસોમાં ઉપવાસ રાખીને 24,000 મંત્રોનું એક નાનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ નાની સાધના પણ મોટી સાધનાના જેવી જ ઉપયોગી સિદ્ધ થાય છે. એક ટાણું અન્નહાર, એક ટાણું ફળહાર, બે વખતે દૂધ અને ફરો, એક સમય આહાર, ફર દૂધનો આહાર કે કેવળ દૂધનો આહાર, એમાંથી જે કોઈ પણ જાતનો ઉપવાસ કરવો અનુકૂળ હોય તે અનુસાર સાધનાનો આરંભ કરી દેવો જોઈએ. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શૌચ સ્નાનથી નિવૃત્ત થઈને અગાઉ આપેલા નિયમો ધ્યાનમાં રાખીને ઉપાસના કરવા બેસવું જોઈએ. 9 દિવસોમાં 24,000 જપ કરવાના હોય છે. દરરોજ 2,667 મંત્ર જપવાનો હોય છે. એક મારામાં 108 મણકા હોય છે. દરરોજ 27 મારાઓ જપવાથી એ સંખ્યા પૂરી થઈ જાય છે. 3-4 કલાકમાં સામાન્ય ગતિ અનુસાર એટલી મારાઓ સહેલાઈથી જપી શકાય છે. જો એક બેઠકમાં એકી સાથે એટલા જપ કરવા કઠણ લાગે તો સવાર સાંજ મળીને પૂરા કરવા. છેલ્લો દિવસ હવનને માટે છે. એ દિવસ પહેલાં વર્ણવેલી હવનવિધિ પ્રમાણે ઓછામાં ઓછી 108 આહુતિઓનો હવન કરવો. બ્રહ્મ ભોજન અને યજ્ઞ પૂર્તિની દાન દક્ષિણાની પણ યથાશક્તિ વ્યવસ્થા કરવી. આ નાનું 9 દિવસનું અનુષ્ઠાન નવ દુર્ગાના સમયમાં દર સાલ કરતા રહીએ તો સૌથી ઉત્તમ. પોતે ન કરી શકાય તો કોઈ અધિકારી સુપાત્ર બ્રાહ્મણ મારફત કરાવી લેવું. આ 9 દિવસો સાધનાને માટે અત્યંત મહત્વના છે. કષ્ટ નિવારણ, કામના પૂર્તિ અને આત્મબળ વધારવાને માટે એ દિવસોની ઉપાસના ખાસ લાભદાયક ચક્ર થઈ પડે છે. એ સમયમાં વાંચકે એક નાનું અનુષ્ઠાન કરીને એનો લાભ અનુભવવી જોવો. નવરાત્રિઓ સિવાયના દિવસોમાં પણ નાના અનુષ્ઠાનો એ પ્રકારે કરી શકાય છે. 1,25,000 જપનું 40 દિવસમાં પૂરું થનારું પૂર્ણ અનુષ્ઠાન છે. 9 દિવસોનું અનુષ્ઠાન એક પાદ પંચમશ અનુષ્ઠાન કહેવાય છે. સગવડ અને આવશ્યકતા અનુસાર એ પણ કરતા રહેવું જોઈએ. આ તપનું ધન જેટલા પ્રમાણમાં વધારે એકઠું કરી શકાય તેટલું ઉત્તમ છે. નાનો ગાયત્રી મંત્ર, જેમ આવા લક્ષ્ય જપનું પૂર્ણ અનુષ્ઠાન કરી શકનાર માટે 9 દિવસનું 24,000 જપનું લઘુ અનુષ્ઠાન થઈ શકે છે. તેમજ થોડું ભણેલા અભણ બાળકો અથવા સ્ત્રીઓને માટે પણ ગાયત્રી મંત્ર છે. 24 અક્ષરોનો પૂર્ણ મંત્ર જેઓ યાદ ન રાખી શકે તે પ્રણવ અને વ્યુહાતીઓ અર્થાત ઓમ ભૂર્ભુર્વસ્વ આટલા નાના પંચાક્ષરી મંત્રનો જપ કરીને કામ ચલાવી શકે છે. જે ચારે વેદોનું બીજ 24 અક્ષરોવાળી ગાયત્રી છે તે જ રીતે ગાયત્રીનું મૂળ પંચાક્ષરી મંત્ર અને વ્યાહુતિઓ છે ઓમ ભૂર્ભુર્વસ્વ. આ મંત્ર અલ્પ જ્ઞાનવાળા માણસોને માટે ખૂબ ઉપયોગનો છે. મહિલાઓને માટે કેટલીક વિશેષ સાધનાઓ. પુરુષોની જેમ સ્ત્રીઓને પણ વેદ માતા ગાયત્રીની સાધનાનો અધિકાર છે. ગતિહીન વ્યવસ્થાને ગતિશીલતામાં પરિણિત કરવાને માટે બે ભિન્ન ભિન્ન જાતના પારસ્પરિક આકર્ષણ કરવાવાળા તત્વોની આવશ્યકતા હોય છે. ઋણ નેગેટિવ અને ઘન પોઝિટિવ શક્તિઓના પારસ્પરિક આકર્ષણ વિકર્ષણ દ્વારા જ વિદ્યુત ગતિનો સંચાર થાય છે. પરમાણુના ઇલેક્ટ્રોન અને પ્રોટોન ભાગ પારસ્પરિક આદાન પ્રદાનને લીધે ગતિશીલ હોય છે. શાશ્વત ચૈતન્યને ક્રિયાશીલ બનાવવાને માટે સજીવ સૃષ્ટિને નર અને માદાના બે રૂપોમાં વહેંચવામાં આવ્યું છે, કેમ કે એવું વિભાજન થયા વગર વિશ્વ નિશ્ચેષ્ટ અવસ્થામાં જ પડી રહે. રુચિ અને પ્રાણ શક્તિનું સંમેલન જ તો ચૈતન્ય છે. નર તત્વ અને નારી તત્વનું પારસ્પરિક સંમેલન જ ન થાય તો ચૈતન્ય આનંદ સુવર્ણા ચેતના ગતિ ક્રિયા વૃદ્ધિ આદિનો લોપ થઈને એક જળ સ્થિતિ જ રહી જાય. નર તત્વ અને નારી તત્વ એકબીજાના પૂરક છે, એકના વિના બીજું અપૂર્ણ છે. બંનેના મહત્વ ઉપયોગ અધિકાર અને સ્થાન સમાન છે. વેદ માતા ગાયત્રીની સાધનાનો અધિકાર પણ સ્ત્રીઓને પુરુષોના જેટલો જ છે. જેઓ એમ કહે છે કે ગાયત્રી વેદ મંત્ર હોવાથી તેનો અધિકાર સ્ત્રીઓને નથી, તેઓ ભારે ભૂલ કરે છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ મંત્રદ્રષ્ટા હતી. વેદ મંત્રોનું એમના દ્વારા અવતરણ થયું છે. ગાયત્રી પોતે સ્ત્રીલિંગ છે તો સ્ત્રીઓને એનો અધિકાર ન હોવાનું કોઈ કારણ નથી. જે અશિક્ષિત હીનમતી અપવિત્ર સ્ત્રી શુદ્ર છે તે પોતે જ એવી પ્રવૃત્તિ ધરાવતી નથી અને સાથે જ કરાય તો વધારે સારું. કેવા પ્રકારના સ્વાસ્થ્યમાં અને વાતાવરણમાં કેવા પ્રકારની તપશ્ચર્યા કરવી એની સલાહ પુસ્તક લેખકને જવાબી પત્ર લખીને મેળવી લેવી. કુમારિકાઓને માટે આશાસ્પદ સાધના. કુમારી કન્યાઓએ પોતાના વિવાહિત જીવનમાં બધા પ્રકારની સુખ શાંતિ મળે એ માટે ભગવતીની ઉપાસના કરવી. પાર્વતીજીએ મનપસંદ વર મેળવવા નારદજીના આશીર્વાદ અનુસાર તપ કર્યું અને તેથી તેમનો મનોરથ પૂર્ણ થયો. સીતાજીએ પણ મનોવાંછિત વર મળે એટલા ખાતર ગૌરી પાર્વતીની ઉપાસના કરી હતી. નવરાત્રિમાં આસ્તિક ઘરની કન્યાઓ ભગવતીની આરાધના કરે છે. ગાયત્રીની ઉપાસના એમને માટે બધી રીતે મંગલમય છે. ગાયત્રીનું ચિત્ર અથવા પ્રતિમા અથવા મૂર્તિની કોઈ બીજા દેવની પૂજા કરવામાં આવે છે તેવી પૂજા કરવી. પ્રતિમાની સામે એક નાની થાળી રાખવી જોઈએ અને તેમાંથી ચંદન ધૂપ દીપ અક્ષર નૈવેદ્ય પુષ્પ જલ ભોગ આદિ સામગ્રી ચડાવવી. આરતી કરીને મૂર્તિના કપાળે ચંદન લગાડવું, નેત્રો બંધ રાખીને ધ્યાન કરવું અને મનમાં ઓછામાં ઓછા 24 ગાયત્રીના મંત્ર જપવા. જો ગાયત્રીનું ચિત્ર અથવા મૂર્તિ તમારે ત્યાં મળી શકે એમ ન હોય તો ગાયત્રી તપોભૂમિ મથુરાને લખીને મંગાવવા. આ પ્રકારની ગાયત્રી સાધના કુંવારી કન્યાઓને અનુકૂળ વર ઘર તથા અખંડ સૌભાગ્ય પ્રદાન કરવામાં સહાય કરે છે. સૌભાગ્યવતીઓને માટે મંગલમય સાધના. પોતાનો પતિ સુખી સમૃદ્ધ દૈવી ગુણ સંપન્ન સ્વસ્થ પ્રસન્ન અને દીર્ઘજીવી બને એટલા ખાતર સગવા સ્ત્રીઓએ ગાયત્રીનું શરણ લેવું જોઈએ. એનાથી પતિનો બગડેલો સ્વભાવ વિચાર અને આચરણ શુદ્ધ થઈને એનામાં સાત્વિક બુદ્ધિ આવે છે, જેથી તે પોતાના ગૃહસ્થ જીવનના કર્તવ્ય ધર્મનું તત્પરતા અને પ્રસન્નતા પૂર્વક પાલન કરી શકે. આ સાધનાથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય તથા સ્વભાવમાં એક એવું આકર્ષણ પેદા થાય છે કે જેથી તે બધાને પ્રિય લાગે છે અને તેમનો બધે સત્કાર થાય છે. પોતાની બગડેલી તંદુરસ્તી, ઘરના બીજા લોકોનું બગડેલું સ્વાસ્થ્ય, આર્થિક તંગી, વધેલો ખર્ચ, ઓછી આવક, પારિવારિક કલેશ, આપસમાં રાગદ્વેષ વગેરેને શાંત કરવાને માટે સ્ત્રીઓએ ગાયત્રી ઉપાસના કરવી જોઈએ. પિતાનું કુર અને પતિ કુરના એ બંને પક્ષોને માટે આ સાધના ઉપયોગી છે, પરંતુ સદ્ભાવોની ઉપાસના પતિના કુરને માટે વિશેષ પ્રમાણમાં લાભદાયક થાય છે. ઉપાસના સવારથી મધ્યાહનકાર સુધીમાં કરી લેવી જોઈએ. જ્યાં સુધી સાધના ન થાય ત્યાં સુધી ભોજન કરવું નહીં. પાણીની છૂટ રાખી શકાય છે. શુદ્ધ શરીર, શુદ્ધ મન રાખી અને શુદ્ધ વસ્ત્ર પરિધાન કરીને પૂર્વ તરફ મોં કરીને બેસવું, કેસર નાખીને ચંદન પોતાને હાથે ઘસવું અને મસ્તક, હૃદય તથા કંઠ પર તિલક કરવું. ગાયત્રીની મૂર્તિ અગર ચિત્રની સ્થાપના કરીને તેની વિધિવત પૂજા કરવી. પૂજાના બધા કાર્યોમાં પીળા રંગનો ઉપયોગ કરવો. પ્રતિમાનું આવરણ પીળા વસ્ત્રનું રાખવું. પીળા પુષ્પો, પીળા ચોખા, વેસણના લાડુ આદિ પીળા પદાર્થોનો ભોગ, કેસર મેળવેલા ચંદનનો તિલક, આરતીને માટે ગાયનું પીરું ઘી અને ન મળે તો એમાં કેસર નાખીને પીરું બનાવી લેવું. આંખો બંધ કરીને પિત્તવર્ણ આકાશમાં પીળા સિંહ પર સવાર પિત્ત વસ્ત્ર પહેરેલી ગાયત્રીનું ધ્યાન કરવું. પૂજા કરતી વખતે બધા વસ્ત્રો પીળા ન રાખી શકાય તો ઓછામાં ઓછું એક વસ્ત્ર તો પીળું રાખવું જ જોઈએ. આ પ્રકારે પિત્તવર્ણ ગાયત્રીનું ધ્યાન કરીને ઓછામાં ઓછા 24 ગાયત્રી મંત્ર જપવા, જ્યારે જ્યારે વખત મળે ત્યારે ગાયત્રીનું ધ્યાન કરતા રહેવું. દર મહિનાની પૂનમે વ્રત રાખવું જોઈએ. રોજ પોતાના આહારમાં એક ચીજ પીળા રંગની અવશ્ય રાખવી. શરીરે કોઈ દિવસ હળદર ચોપડવી સારી છે. આ પિત્તવર્ણ સાધના દંપતિ જીવનને સુખી બનાવવા માટે અત્યંત ઉત્તમ છે. સંતાન સુખ આપનારી ઉપાસના. જેમના છોકરા માંદા રહેતા હોય, અલ્પ આયુષ્યમાં જ મરી જતા હોય, કેવળ પુત્રીઓ જ થતી હોય, કુસુવાવટ થઈ જતી હોય, ગર્ભ રહેતો ન હોય, વંધ્યા દોષ લાગુ પડતો હોય અથવા સંતાન દીર્ઘસૂત્રી, આરસુ, કુમારગી હોય, તેઓ ગાયત્રી માતાને શરણે જઈને એ બધાનું નિવારણ કરી શકે છે. અમારી પાસે એવા હજારો ઉદાહરણો છે જેમાં સ્ત્રીઓએ વેદ માતા ગાયત્રીનું શરણ લઈને તેના ચરણોમાં પાલો પાથરીને સંતાન સુખ માંગ્યું છે અને ભગવતીએ પ્રસન્નતાપૂર્વક તેમને તે આપ્યું પણ છે. માતાના ભંડારમાં કોઈ પણ વસ્તુની ખોટ હોતી નથી, તેથી એની કૃપા પ્રાપ્ત થતા માણસને દુર્લભમાં દુર્લભ વસ્તુ મળે છે. એવી કોઈ વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થાય તો પછી સંતાન સુખ જેવી સાધારણ વાત બની શકવાનું મુશ્કેલ નથી. જે સ્ત્રીઓ ગર્ભવતી હોય તેમણે સવારે સૂર્યોદય પહેલાં અને સાંજે સૂર્યાસ્ત પછી ગર્ભમાં ગાયત્રીના સૂર્ય જેવા પ્રચંડ તેજનું ધ્યાન કરવું અને મનમાં ગાયત્રીનો જપ કરવો. એમ કરવાથી તેમના બાળક તેજસ્વી, બુદ્ધિમાન, ચતુર, દીર્ઘજીવી તથા યશસ્વી થાય છે. સવારે કેળે ભીનું વસ્ત્ર રાખીને શાંત ચિત્તે ધ્યાનાવસ્થિત થવું જોઈએ અને પોતાની યોનિને માર્ગે ગર્ભાશય સુધી પહોંચતા સૂર્યકિરણો જેવા ગાયત્રીના પ્રકાશનું ધ્યાન કરવું. આંખો બંધ રાખવી. કટી પ્રદેશમાં તેજ પુંજનો અનુભવ કરવો, જપ ચાલુ રાખવા, આ સાધનાથી ગર્ભ રહે છે. કુંતીએ આ સાધનાના બળથી ગાયત્રીના દક્ષિણ ભાગ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરીને કુંવારી અવસ્થામાં જ કર્ણને જન્મ આપ્યો હતો. આ સાધના કુંવારી કન્યાઓએ કરવી નહીં. સાધનામાંથી ઉઠીને સૂર્યને પાણી ચઢાવવું અને અર્ધ્યમાંથી બચેલું એક ખોબો પાણી પોતે પીવું, આ પ્રયોગથી વંધ્યા પણ ગર્ભધારણ કરે છે. જેમના બાળકો મરી જતા હોય અથવા ગર્ભપાત થઈ જતો હોય એમના એ દુઃખ મટી જઈને સંતોષદાયી સંતાનો થાય છે. રોગી, કુબુદ્ધિ, આરસુ, ચીડિયા બાળકોને ખોરામાં લઈને માતાએ હંસવાહિની ગુલાબી કમર પુષ્પોથી લદાયેલી શંખ ચક્ર હાથમાં ધારણ કરેલી એવી ગાયત્રી માતાનું ધ્યાન કરવું અને મનમાં જ જપ કરવા. માતાના જપનો પ્રભાવ ખોરામાં સૂતેલા બાળક પર પડે છે. બાળક નાનું હોય તો સાધનાના સમયે તેને દૂધ પાતા રહેવું અને મોટું હોય તો તેના માથા પર અને શરીર અને હાથ ફેરવતા રહેવું. બાળકોની શુભકામનાને માટે ગુરુવારનું વ્રત ઉપયોગી છે. સાધનામાંથી ઉઠ્યા પછી સૂર્યને અર્ધ્ય આપવો અને પછી વધેલું પાણી માર્જનની જેમ બાળક પર છાંટવું. કોઈ વિશેષ આવશ્યકતાને માટે પોતાના કુટુંબ પર, પરિજનો પર અથવા પ્રિયજનો પર આવી પડેલી કોઈ આપત્તિના નિવારણને માટે અથવા કોઈ આવશ્યક કાર્યમાં ઊભા થયેલ કોઈ અવરોધ માટે તેમજ મુસીબતને હટાવવાને માટે દૈવી સહાયતા મેળવવા ગાયત્રીની સાધના સર્વોત્તમ છે. કોઈ વિશેષ કામના મનમાં હોય અને તેમાં મુશ્કેલીઓ જણાય તો સાચા હૃદયથી વેદ માતા ગાયત્રીની પ્રાર્થના કરવી જોઈએ. માતા જેમ પોતાના બાળકની હાંક સાંભળીને દોડી આવે છે તેમ ગાયત્રીની ઉપાસિકાઓ પણ માતાની અમિત કરુણાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરે છે. 9 દિવસનું લઘુ અનુષ્ઠાન અથવા 40 દિવસનું પૂર્ણ અનુષ્ઠાન જેનું વર્ણન આ પુસ્તકમાં આપ્યું છે એનો ઉપયોગ તત્કાલીન આવશ્યકતાની પૂર્તિ માટે કરી શકાય. પોતે ન કરી શકે એમ હોય તો કોઈ ગાયત્રી વિદ્યાના જ્ઞાતા પાસે એ કરાવવું. તપશ્ચર્યા પ્રકરણમાં લખેલી તપશ્ચર્યાઓ ભગવતીને પ્રસન્ન કરવામાં પ્રાયઃ સફળ થાય છે. એ વર્ષનું ગાયત્રી ઉત્થાપન વ્રત બધી કામનાઓ પૂર્ણ કરે એવું છે. જેમ પુરુષોને માટે ગાયત્રી અનુષ્ઠાન એક સર્વપ્રધાન સાધન છે તેમજ સ્ત્રીઓ માટે પણ ગાયત્રી ઉત્થાપનનો વિશેષ મહિમા છે. એનો આરંભ કરવામાં વિશેષ તકલીફ તેમજ પ્રતિબંધ નડતા નથી. સરળતાની દ્રષ્ટિએ સ્ત્રીઓને વિશેષ ઉપયોગી છે. માતાને પ્રસન્ન કરવાને માટે ઉત્થાપનની પુષ્પમારા માતાનો એક પરમપ્રિય ઉપહાર છે. નિત્યની સાધનામાં ગાયત્રી ચાલીસાનો પાઠ સ્ત્રીઓને માટે ઘણો હિતકર છે. જનોઈને સ્થાને ગરામાં કંઠી ધારણ કરીને સ્ત્રીઓ દ્વિજત્વ પ્રાપ્ત કરી લે છે અને ગાયત્રીની અધિકારીણી બની જાય છે. સાધનાનો આરંભ કરતા પહેલા ઉત્કીલન કરી લેવું જોઈએ. આ પુસ્તકના અગાઉના પાનામાં ઉત્કીલન એટલે શું તે સવિસ્તાર સમજાવવામાં આવ્યું છે. ગાયત્રી સાધનાથી અનેક પ્રયોજનની સિદ્ધિ. ગાયત્રી મંત્ર સર્વોપરી મંત્ર છે. એનાથી મોટો કોઈ મંત્ર નથી. જે કામ દુનિયાના બીજા કોઈ મંત્રથી થતું નથી તે નિશ્ચિત રૂપે ગાયત્રી મંત્રથી થઈ શકે છે. દક્ષિણ માર્ગી યોગ સાધકો વેદોક્ત પદ્ધતિથી જે કાર્યોમાં બીજા કોઈ મંત્રથી સફળતા મેળવે છે તે બધું પ્રયોજન ગાયત્રીથી પૂરું થઈ શકે છે. એ જ પ્રકારે વામમાર્ગી તાંત્રિક જે કાર્ય તંત્ર પ્રણાલીથી કોઈ મંત્રને આધારે કરે છે તે પણ આ ગાયત્રી દ્વારા કરી શકાય છે. એ એક પ્રચંડ શક્તિ છે જે કોઈ પણ કામમાં તે વપરાય ત્યાં સિદ્ધિ જ પ્રાપ્ત થાય છે. કામ્ય કર્મોને માટે, સૂક્ષ્મ પ્રયોજનોને માટે અનુષ્ઠાન કરવું આવશ્યક છે. 25,000નું પૂર્ણ અનુષ્ઠાન, 24,000નું આંશિક અનુષ્ઠાન પોતપોતાની મર્યાદા પ્રમાણે ફળ આપે છે. જેટલો ગોળ નાખો તેટલું મીઠું થાય. વારી કહેવત આ ક્ષેત્રમાં ચરિતાર્થ થાય છે. સાધના અને તપશ્ચર્યા દ્વારા જે આત્મબળનો સંગ્રહ કર્યો હોય તેનો જે કામમાં વાપરવામાં આવે તેનું પ્રતિફળ તો તે આપશે જ. જેટલા વધારે કારતૂસો હોય તેટલી બંદૂક વધારે કામ આપે છે. ગાયત્રીની પ્રયોગવિધિ એક પ્રકારની આધ્યાત્મિક બંદૂક છે. તપશ્ચર્યા અથવા સાધના દ્વારા સંગ્રહ કરેલી આત્મિક શક્તિ એ કારતૂસોની પેટી છે. બંનેના સહયોગથી જ શિકાર કરવામાં આવે છે. કોઈ માણસ પ્રયોગવિધિ જાણતો હોય પણ એની પાસે સાધના બળ ન હોય તો તે ખાલી બંદૂકની જેમ નિશાન પાડવામાં સફળ થશે નહીં. એ જ પ્રમાણે જેમની પાસે તપોબળ છે પણ તેનો વિધિવત પ્રયોગ કરવાનું જાણતા ન હોય તે એવા ગણી શકાય કે જેમની પાસે કારતૂસો ભરપૂર છે અને તેમને હાથે ફેંકાફેંક કરીને શત્રુ સેનાનો સંહાર કરવાની ઈચ્છા રાખતા હોય તેમના જેવું ઉપાસ્ય પદ બીજું કોણ હોય. આત્મબળ ભેગું કરવાને માટે જેટલી વધારે સાધના કરવામાં આવે તેટલું સારું છે. 5 પ્રકારના સાધકોને ગાયત્રી સિદ્ધિ સમજવામાં આવે છે. સતત 12 વર્ષ સુધી જેમણે ઓછામાં ઓછી 1-1 મારાનો નિત્ય જપ કર્યો હોય, ગાયત્રીની બ્રહ્મ સંધ્યા 9 વર્ષ સુધી કરી હોય, બ્રહ્મચર્યપૂર્વક 5 વર્ષ સુધી રોજ 1,000 મંત્રો જપ્યા હોય, 24,000 ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું હોય અથવા 5 વર્ષ સુધી વિશેષ ગાયત્રી જપ કર્યા હોય, જે વ્યક્તિએ ઓછામાં ઓછું 1થી વધારે તપ પૂરું કર્યું હોય તે ગાયત્રી મંત્રનો કામ્ય કર્મમાં પ્રયોગ કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે. 24,000 વાળા અનુષ્ઠાનની પૂંજી જેમની પાસે હોય તેઓ પોતાની પૂંજી અનુસાર અમુક હદ સુધી સફળ થાય છે. નીચે કેટલાક ખાસ પ્રયોજનો માટે ગાયત્રીના પ્રયોગની વિધિઓ આપવામાં આવે છે. નિવારણ માંદામાં રોગ નિવારણ. માંદા માણસો પોતે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પણ ગાયત્રીના જપ કરવા જોઈએ. એક મંત્ર સમાપ્ત થાય અને બીજો શરૂ થાય તેની વચમાં એક બીજ મંત્રનો સંપુટ પણ લગાવતા જવું. શરદી પ્રધાન કફ રોગોમાં એ બીજ મંત્ર, ગરમી પ્રધાન પિત્ત રોગોમાં અહીં બીજ મંત્ર અને અપચો વિષ તથા વાત રોગોમાં હું એ બીજ મંત્રનો પ્રયોગ કરવો. રોગરહિત થવાને માટે વૃષ ભવાહિની અને લીલા વસ્ત્રોવાળી ગાયત્રીનું ધ્યાન કરવું. બીજાઓના રોગ દૂર કરવા, તેમનો રોગરહિત રાખવા માટે પણ આ જ બીજ મંત્રો અને આ જ ધ્યાન કામમાં લેવાય છે. રોગીના પીડિત અંગો પર ઉપર પ્રમાણેનું ધ્યાન જપ કરતાં કરતાં હાથ ફેરવવો, પાણીને મંત્રીને રોગીના શરીર પર છાંટવું, પછી આ સ્થિતિમાં ગંગાજળમાં તુલસી અને મરી વાટીને તે દવા તરીકે આપવું. આ બધા ઈલાજો એવા છે જે કોઈ પણ પ્રકારના રોગીને માટે કરવામાં આવે તો લાભ થયા વિના રહે નહીં. વિષ નિવારણ, સાપ, વીંછી, મધમાખી વગેરે ઝેરી જંતુઓ કરડવાથી ભારે પીડા થાય છે, સાથે જ શરીરમાં ઝેર ફેલાવાથી મૃત્યુ થઈ જવાની સંભાવના રહે છે. આવા પ્રકારની દુર્ઘટનાઓમાં પણ ગાયત્રી દ્વારા ઉપચાર થઈ શકે છે. પીપરાની ઝાડની સમિધાઓથી વિધિવત હવન કરીને એની ભસ્મને સુરક્ષિત રાખવી, પોતાની જે નાસિકાનો સ્વર ચાલી રહ્યો હોય એ હાથ પર થોડી ભસ્મ રાખીને બીજા હાથે અભિમંત્રિત કરતા જઈ વચમાં હું બીજ મંત્રો સંપુટ લગાવીને રક્તવર્ણા અશ્વારૂઢા ગાયત્રીનું ધ્યાન કરીને એ ભસ્મને ઝેરી જંતુઓ કરડેલા સ્થાન પર 2-4 મિનિટ સુધી મસરવાથી જાદુની માફક પીડા જતી રહીને આરામ થઈ જશે. સર્પ કરડ્યો હોય તે જગ્યાએ રક્તચંદનથી કરાયેલા હવનની ભસ્મ મસરવી અને અભિમંત્રિત કરીને ઘી પાવવું જોઈએ. પીરી સરસ્વ અભિમંત્રિત કરીને તેને દરીને 10 ઇન્દ્રિયોના દ્વાર પર થોડી થોડી ચોપડવાથી સાપનું ઝેર ઉતરી જાય છે. બુદ્ધિવૃદ્ધિ, ગાયત્રી મુખ્યત્વે બુદ્ધિને શુદ્ધ, પ્રખર અને સુમન્નત કરનારો મંત્ર છે. મંદ બુદ્ધિ, ઓછી સ્મરણ શક્તિ વાળાઓને એનાથી સારો લાભ થાય છે. જે છોકરો નપાસ થતો હોય, પાઠ યાદ ન રહેતા હોય તેને માટે નીચે જણાવેલી ઉપાસના ખૂબ જ ઉપયોગી છે. સૂર્યોદયના સમયના પ્રથમ કિરણો પાણીથી ભીના કરેલા મસ્તક પર પડવા દેવા, પૂર્વ તરફ મુખ કરીને અર્ધ ખુલ્લા નેત્રથી સૂર્યના દર્શનને કરીને આરંભમાં 3 વાર ઓમનું ઉચ્ચારણ કરીને ગાયત્રીનો જપ કરવો. ઓછામાં ઓછી 1 માળા અવશ્ય જપવી જોઈએ. પછી બંને હાથોથી હથેળીઓનો ભાગ સૂર્યની તરફ રાખવો, જાણે કે અગ્નિએ તાપી રહ્યા છીએ. એ સ્થિતિમાં 12 મંત્રોને જપીને બંને હથેળીઓ ઘસવી જોઈએ અને એ ગરમ હાથોને મુખ, આંખે, ગરદન, કાન, મસ્તક આદિ સમસ્ત શીરો ભાગો પર ફેરવવા જોઈએ. રાજકીય સફળતા, કોઈ સરકારી કામ, કેસ, રાજ્ય સ્વીકૃતિ, નિયુક્તિ આદિમાં સફળતા પ્રાપ્ત કરવાને માટે ગાયત્રીનો ઉપયોગ કરી શકાય છે. જે વખતે અધિકારી સામે હાજર થવાનું હોય અથવા અરજી લખવી હોય તે વખતે એ જોવું કે કયો સ્વર ચાલી રહ્યો છે. જો જમણો સ્વર ચાલતો હોય તો પિત્તવર્ણ જ્યોતિનું મગજમાં ધ્યાન કરવું જોઈએ અને ડાબો સ્વર ચાલતો હોય તો નીલા રંગના પ્રકાશનું ધ્યાન ધરવું. મંત્રમાં સપ્ત વ્યૂહતિઓ લગાડીને ઓમ ભૂભુર્વસ્વ મહ જપ તપ સત્યમ 12 વખત મંત્રનો મનમાં જપ કરવો કે નક તરફનો સ્વર ચાલતો હોય એ હાથના અંગૂઠા પર દ્રષ્ટિ રાખવી, ભગવતીની માનસિક આરાધના પ્રાર્થના કરીને રાજદ્વારમાં પ્રવેશ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. દરિદ્રતાનો નાશ, દરિદ્રતા હાનિ, ઋણ, બેકારી, સાધનહીનતા, વસ્તુઓનો અભાવ, ઓછી આવક, વધી પડેલો ખર્ચ, કોઈ અટકી રહેલું આવશ્યક કાર્ય આદિ આર્થિક મૂંઝવણ દૂર કરવામાં ગાયત્રી મંત્ર બહુ જ સહાયક થાય છે. એમાં એવી મનોભૂમિ તૈયાર થઈ જાય છે કે વર્તમાન આર્થિક સંક્રમણ દૂર કરીને સાધકને તે સંતોષકારક સ્થિતિએ પહોંચાડે છે. દરિદ્રતાના નાશને માટે ગાયત્રીની શ્રી શક્તિની ઉપાસના કરવી જોઈએ. મંત્રને અંતે 3 વાર શ્રી બીજનો સંપુટ આપવો જોઈએ. સાધના કરતી વખતે પીરું વસ્ત્ર, પીરું પુષ્પ, પીરું યજ્ઞોપવિત, પીરું તિલક અને પીરા આસનનો ઉપયોગ કરવો. શરીરે દર શુક્રવારે તેલ મેળવેલી હળદરનું માલિશ કરવું અને રવિવારે ઉપવાસ કરવો. પીરો રંગ લક્ષ્મીનું પ્રતીક છે. જમણા હાથમાં પીરી ચીજો વધારે પ્રમાણમાં લેવી. આ પ્રકારની સાધનાથી ધનની વૃદ્ધિ અને દરિદ્રતાનો નાશ થાય છે. સુસંતતિની પ્રાપ્તિ. જેને સંતાન ન થતા હોય, થઈને મરી જતા હોય, કુસુવાવટ થઈ જતી હોય, કેવળ કન્યાઓ જ થતી હોય તો એ કારણે માતા પિતાને દુઃખ થાય એ સ્વાભાવિક છે. આ પ્રકારના દુઃખોમાંથી ભગવતીની કૃપાથી છુટકારો મળે છે. આ પ્રકારની સાધના સ્ત્રી પુરુષ બંને સાથે કરે તો ઘણું જ સારું. એક પક્ષ જ ભાર માથે લે તો તેથી આંશિક સફળતા જ મળે છે. પ્રાતઃકાળમાં નિત્ય કર્મથી પરવારીને પૂર્વાભિમુખ થઈને સાધના કરવી. આંખો બંધ કરીને કમલ પુષ્પ હાથમાં લીધેલી શ્વેત વસ્ત્રભૂષણ અલંકૃત કિશોર ઉંમરની ગાયત્રીનું ધ્યાન કરવું. ય બીજના 3 સંપુટ લગાડીને ગાયત્રીનો જપ ચંદનની મારા વડે કરવો. નાકથી શ્વાસ ખેંચીને પેઢું સુધી લઈ જવો જોઈએ. ફરીથી શ્વાસ રોકીને બીજ સંપુટિત ગાયત્રીનો ઓછામાં ઓછો 1 અને વધારામાં વધારે 3 વાર જપ કરવો. ફરીથી ધીરે ધીરે શ્વાસને બહાર છોડવો. આ પ્રકારે પેઢુંમાં ગાયત્રી શક્તિનું આકર્ષણ અને ધારણ કરાવનારો આ પ્રાણાયામ 10 વાર કરવો જોઈએ. ત્યાર પછી પોતાના વીર્યકોષ અથવા ગર્ભાશયમાં શુભ્ર રંગની જ્યોતિનું ધ્યાન કરવું. આ સાધના સ્વસ્થ, સુંદર, તેજસ્વી, પ્રાણવાન, બુદ્ધિમાન સંતાન ઉત્પન્ન કરવા માટે છે. આ સાધનાના દિવસોમાં ચોખા, દૂધ, દહીં આદિ માત્ર દોરી વસ્તુઓનું જ ભોજન કરવું જોઈએ. શત્રુતાનો નાશ, દ્વેષ, કલહ અને બખેડાને દૂર કરવા અને અત્યાચારી, અન્યાયી તેમજ અકારણ આક્રમણ કરનારી વૃત્તિનો સંહાર કરવા, આત્મા તથા સમાજમાં શાંતિ રાખવાને માટે 4 કલી બીજ મંત્રનો સંપુટ સહિત રક્તચંદનની મારાથી પશ્ચિમાભિમુખ થઈને જપ કરવો જોઈએ. જપ કરતી વખતે કપાળ પર યજ્ઞ ભસ્મનું તિલક કરવું અને બેસવા માટે ઊનનું આસન રાખવું. લાલ વસ્ત્ર પહેરેલી સિંહારૂઢ ખડગહસ્તા વિકરાર વેદના દુર્ગા વેશધારી ગાયત્રીનું ધ્યાન કરવું. જે વ્યક્તિઓનો દ્વેષ દુર્ભાવ દૂર કરવો હોય એમના નામ પીપરાના પાન પર રક્તચંદનની શાહી અને દાડમની કલમથી લખવા. એ પાનને ઊંધા રાખીને પ્રતિ મંત્ર બાદ જળપાત્રમાંથી 1 નાની ચમચી ભરી લઈને એ પાન પર નાખ્યા કરવું. આમ નિત્ય 108 વાર મંત્રો જપવા. એમ કરવાથી શત્રુના સ્વભાવનું પરિવર્તન થાય છે અને તેનું દ્વેષ કરવાનું સામર્થ્ય ઘટી જાય છે. ભૂતપ્રેત શાંતિ. કેટલાક વૈજ્ઞાનિક કારણો સાંસારિક વૃત્તિઓ તથા પ્રેતાત્માઓના કોપથી ભૂતપ્રેતના ઉપદ્રવો થાય છે. કોઈ વ્યક્તિ ઉન્માદી જેવી ચેષ્ટા કરે છે એના મગજ પર કોઈ બીજા આત્માનું આધિપત્ય હોય એવું દેખાય છે. બીજી કેટલીક વ્યક્તિઓ મનુષ્યો પશુ જેવી વિચિત્ર દશાની રાગી હોય છે. સાધારણ રોગોમાં એવી દશા નથી હોતી. ભયાનક આકૃતિઓ નજરે પડવી, અદૃશ્ય મનુષ્યો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ જોવામાં આવે વગેરે ભૂતપ્રેતના લક્ષણો છે. એને માટે ગાયત્રી હવન સર્વશ્રેષ્ઠ છે. સત્વગુણી હવન સામગ્રીથી વિધિપૂર્વક યજ્ઞ કરવો જોઈએ અને રોગીને તેની પાસે બેસાડવો જોઈએ. હવનના અગ્નિમાં તપાવેલું પાણી રોગીને પાવું જોઈએ. યજ્ઞ ભસ્મ સુરક્ષિત રાખવી જોઈએ અને કોઈ માણસને અચાનક ભૂત બાધા થઈ જાય તો એ યજ્ઞ ભસ્મ તેના હૃદય, ગરદન, મસ્તક, નેત્ર, કર્ણ, મુખ, નાસિકા આદિ અંગો પર લગાડવી જોઈએ. બીજાઓ પર પ્રભાવ પાડવો. જે વ્યક્તિ પોતાની પ્રતિકૂળ હોય તેને અનુકૂળ બનાવવાને માટે ઉપેક્ષા કરવાવાળાઓમાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે ગાયત્રી દ્વારા આકર્ષણ કરી શકાય છે. વશીકરણ તો ઘોર તાંત્રિક ક્રિયાઓ દ્વારા જ થાય છે, પરંતુ ચુંબકીય આકર્ષણ જેથી કોઈ વ્યક્તિનું મન આપણા તરફ સદ્ભાવનાપૂર્વક આકર્ષિત થાય એ ગાયત્રીની આ દક્ષિણ માર્ગી સાધનાથી બની શકે છે. ગાયત્રીનો જપ પ્રણ પ્રણવ લગાડીને જપવો અને એવું ધ્યાન કરવું કે પોતાની ભ્રકુટી કપાળનો મધ્ય ભાગમાંથી એક નીલ વર્ણની વિદ્યુત તેજની રેખા જેવી શક્તિ નીકળીને જેને આપણે આકર્ષિત કરવી છે એ વ્યક્તિ સુધી પહોંચે છે અને ચારે બાજુ આંટા મારીને તેને લપેટાઈ જાય છે. આ પ્રકારે લપેટાયેલો તે માણસ અર્ધતાંદ્રક અવસ્થામાં ધીરે ધીરે ખેંચાઈ આવે છે અને અનુકૂળતાની પ્રસન્ન મુદ્રા એના ચહેરા પર છવાય છે. આકર્ષણને માટે આ ધ્યાન બહુ જ પ્રભાવશાળી છે. કોઈના મનમાંથી મગજમાંથી અનુચિત વિચારો હટાવીને ઉચિત વિચારો ભરવા હોય તો એવું કરવું જોઈએ કે શાંત ચિત્ત થઈને એ વ્યક્તિ અખિલ નીલ આકાશમાં એકલી સૂતી હોય એવું ધ્યાન કરવું. એ ભાવના કરવી કે એના કુવિચારોને કાઢી તમે એનામાં સદવિચારો ભરી રહ્યા છો. આ ધ્યાનની સાધના વખતે આપણું શરીર પણ તદ્દન શિથિલ અને નીલ વસ્ત્રથી ઢંકાયેલું હોવું જોઈએ. રક્ષા કવચ. કોઈ શુભ દિવસે ઉપવાસ રાખીને કેસર, કસ્તુરી, જાયફળ, જાવંત્રી અને ગોરોચન એ પાંચ ચીજોની શાહી બનાવીને દાડમની કલમથી પાંચ પ્રણવયુક્ત ગાયત્રી મંત્ર પોલિશ ન કરેલા કાગળ ઉપર અથવા ભોજપત્ર પર લખવા જોઈએ. એ કવચ ચાંદીના માદરિયામાં બંધ કરીને કોઈને પહેરાવવામાં આવે તો તેની સર્વ પ્રકારે રક્ષા થાય છે. રોગ, અકાલ મૃત્યુ, શત્રુ, ચોરહાની, ખરાબ દિવસો, કલહ, રાજદંડ, ભૂતપ્રેત, અભિચાર આદિથી આ કવચ રક્ષણ કરે છે. એના પ્રતાપથી અને પ્રભાવથી શારીરિક, આર્થિક અને માનસિક સુખ સાધનોમાં પણ વૃદ્ધિ થાય છે. કાંસાની થાળીમાં ઉપરોક્ત પ્રકારે ગાયત્રી મંત્ર લખીને પ્રસવ વેળાએ પીડાતી સ્ત્રીને બતાવવામાં આવે અને પછી પાણીમાં ધોઈને તેને પાવામાં આવે તો તેની પીડા દૂર થઈને સિદ્ર મુસવ થઈ જાય છે. ખરાબ મુહૂર્ત અને અપશુકનોનો પરિહાર. કદી કદી એવા પ્રસંગો આવે છે કે કોઈ કાર્ય કરવાનું હોય અથવા ક્યાંક જવું હોય ત્યારે એવા કોઈ મુહૂર્ત યા અપશુકન ઉપસ્થિત થાય છે જેનાથી આગળ ડગ ભરવામાં મન અચકાય છે. એવા પ્રસંગે ગાયત્રીની મારા કરીને પછી કાર્યનો આરંભ કરવો. એનાથી બધા અનિષ્ટો અને આશંકાઓનું સમાધાન થઈ જાય છે અને કોઈ પણ અનિષ્ટની સંભાવના રહેતી નથી. વિવાહ ન થતો હોય અથવા રાશિઓ મળતી આવતી ન હોય, વિવાહ મુહૂર્તમાં સૂર્ય, બૃહસ્પતિ, ચંદ્રમા આદિ ગ્રહો નડતા હોય તો 24,000 જપનું 9 દિવસોનું અનુષ્ઠાન કરીને વિવાહ કરવામાં કોઈ જાતના અનિષ્ટોની સંભાવના રહેતી નથી. તે સર્વ પ્રકારે શુદ્ધ અને જ્યોતિષ સંમત વિવાહ સમાન ગણાય છે. ખરાબ સ્વપ્નના ફરના નાશ. રાતના કે દિવસના સુવાથી કોઈ કોઈ વાર એવા ભયંકર સ્વપ્નો આવે છે કે તેથી સ્વપ્નકાળમાં પણ ભારે ત્રાસ અને દુઃખ થાય છે અને જાગ્યા પછી પણ તેના સ્મરણથી છાતી ધડકે છે. એવા સ્વપ્ન કોઈ અનિષ્ટની આશંકાનો સંકેત કરે છે. જ્યારે એક સપ્તાહ સુધી દરરોજ 10-10 મારાઓ ગાયત્રી જપની કરવી અને ગાયત્રીનું પૂજન કરવું અથવા કરાવવું, ગાયત્રી સહસ્ત્રનામ યા ગાયત્રી ચાલીસાનો પાઠ પણ દુઃસ્વપ્નોના પ્રભાવનો નાશ કરે છે. ઉપરના લખાણમાં થોડાક પ્રયોગો અને ઉપચારો દર્શાવવામાં અનેક વિધિઓથી ગાયત્રીઓનો જે ઉપયોગ થઈ શકે છે એનું વર્ણન ઘણું વિસ્તૃત છે. આવા નાના પુસ્તકમાં તે આપી શકાય એમ નથી. એ તો કોઈ અનુભવી અને અધિકારી પાસેથી જાણી લેવા રહ્યા. ગાયત્રીનો મહિમા અપાર છે. તે કામ ઘેનું છે. એની સાધના અને ઉપાસના કરનારને જીવનમાં કદી પણ નિરાશા સાંપડતી નથી.